एकात्र फाउंडेशन प्रस्तुत करे छे, ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे अपनी भाषा में। आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारना आजना अंकमां आपनुं स्वागत छे। आजे आपणे डेनिस लेहेननी वात करीशुं। એમનું નામ અમેરિકન ક્રાઇમ ફિક્શનમાં ખૂબ મોટું છે,
હા, અને એમની 2023ની નવલકથા સ્મોલ મર્સીઝ ખરેખર અદ્ભુત છે।
બરાબર, લેહેન ખાસ કરીને બોસ્ટનના આયરિશ અમેરિકન વિસ્તારો જે કામદાર વર્ગના છે એના ચિત્રણ માટે જાણીતા છે। એકદમ જીવંત લાગે બધું।
અને આ માત્ર ક્રાઇમ સ્ટોરી નથી હોતી, એમની વાર્તાઓમાં પેલું આઘાત, વફાદારી, સમુદાય, ન્યાય આ બધા મુદ્દાઓ બહુ ઊંડાણથી વણાયેલા હોય છે।
એટલે આજે આપણે સ્મોલ મર્સીઝની વાર્તા, એના પાત્રો અને મુખ્ય વિષયો પર થોડી ઊંડી વાત કરીશું।
ચોક્કસ, આ વાર્તા આપણને લઈ જાય છે 1974ના બોસ્ટનમાં। ઉનાળો છે પણ ગરમી કરતાં વધારે ગરમ છે ત્યાંનો સામાજિક માહોલ।
હા, પેલી સ્કૂલ બસિંગ ક્રાઇસિસનો સમય ને, શાળાઓમાં એકીકરણનો સરકારી આદેશ।
બરાબર, અને એના લીધે જબરદસ્ત વંશીય તણાવ અને હિંસા ફાટી નીકળ્યા છે, ખાસ કરીને દક્ષિણ બોસ્ટનમાં, જેને લોકો સૌથી કહે છે, મુખ્યત્વે આયરિશ અમેરિકન વિસ્તાર।
એટલે વાતાવરણ જ ભારેખમ છે, ભય, ગુસ્સો, નફરત,
એવું જ કંઈક। અને આ તંગ માહોલ વચ્ચે આપણે મળીએ છીએ મેરી પેટ ફેનેસીને। 42 વર્ષની છે, એકલી માતા,
સાઉથીના જ હાઉસિંગ પ્રોજેક્ટમાં રહે છે।
હા, આખી જિંદગી ત્યાં જ કાઢી છે, જીવનના ઘણા ઉતાર ચડાવ જોયા છે એટલે થોડી કઠણ થઈ ગઈ છે। એનું આખું વિશ્વ એની 17 વર્ષની દીકરી જુલ્સ એની આસપાસ જ ફરે છે।
અને પછી કંઈક બને છે।
હા, એક રાત્રે જુલ્સ મિત્રો સાથે બહાર જાય છે અને
પછી નથી આવતી।
મેરીપેટની ચિંતા ધીમે ધીમે એમ ભયમાં ફેરવાય છે, અને એ જ રાત્રે બાજુના વિસ્તારમાં એક સબવે સ્ટેશનના પાટા પર એક યુવાન અશ્વેત માણસ ઓગસ્ટસ ઓગી વિલિયમ્સન એનો મૃતદેહ મળે છે।
દેખીતી રીતે કોઈ અકસ્માત કે પછી
લાગે છે કે કોઈ એનો પીછો કરી રહ્યો હતો અને ભાગવામાં એ ટ્રેન નીચે આવી ગયો।
પોલીસ આ બંને કેસને જોડે છે, એક છોકરી ગુમ થઈ છે, એક યુવકનું મોત થયું છે।
શરૂઆતમાં તો બિલકુલ નહીં, જુઓ એ સમયનું વાતાવરણ જ એવું હતું, પોલીસ માટે આ બે અલગ અસંબંધિત ઘટનાઓ છે।
પણ મેરી પેટ માટે નહીં,
ના, માતૃસહજ વૃત્તિ કહો કે બીજું કંઈ, એને લાગે છે કે આ બંને વચ્ચે કંઈક તો સંબંધ છે, અને જ્યારે પોલીસ ખાસ કંઈ કરતી નથી દેખાતી
ત્યારે પોતે તપાસ શરૂ કરે છે।
બરાબર, અને અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે। એક માનો પ્રેમ એના જ સમુદાયની પેલી કહેવાતી વફાદારીઓ સામે ટકરાય છે।
કેવો સમુદાય છે આ સૌથી, અમે અમારું ધ્યાન રાખીશું વાળો।
હા, પણ એ ધ્યાન રાખવા પાછળ ઘણીવાર સત્યને દાંટી દેવાની વૃત્તિ છુપાયેલી હોય છે। મૌન અને આંતરિક વફાદારીના અલિખિત નિયમો છે, એટલે મેરીપેટની શોધ બહુ મુશ્કેલ બની જાય છે।
અને એમાં પેલો માફિયા બોસ માર્ટી બટલર, એનો શું રોલ છે?
એ સાઉથીના ગુનાહિત જગતનો, એમ કહો કે બેટા જ બાદશાહ છે, એ મેરીપેટના રસ્તામાં મોટો અવરોધ બને છે। અને બીજો છે ડિટેક્ટિવ બોબી કોયન, જે ઓગીના કેસની તપાસ કરે છે। એ પોતે સાઉથીનો છે પણ હવે પોલીસમાં છે એટલે થોડો બહારનો ગણાય।
મેરી પેટ પોતે કેવી છે શરૂઆતમાં? એનામાં પણ પેલા વંશીય પૂર્વગ્રહો છે?
હા, ચોક્કસ છે, એ કઠોર છે, અપશબ્દો બોલે છે, પોતાના વિસ્તાર માટે કટ્ટર છે, બસિંગનો વિરોધ કરે છે। લેખકે એને કોઈ દેવી નથી બનાવી પણ એકદમ વાસ્તવિક પોતાના સંજોગોની પેદાશ તરીકે રજૂ કરી છે।
તો જ્યારે એ જુલ્સના મિત્રોને પૂછપરછ કરવાનું શરૂ કરે છે ત્યારે શું થાય છે?
ત્યારે એને પેલી શું કહેવાય, મૌનની દિવાલનો સામનો કરવો પડે છે।
અચ્છા,
કોઈ સીધો જવાબ નથી આપતો, ગોળ ગોળ વાતો, ધમકીઓ, બધાને ખબર છે કે શું કહેવાનું છે અને શું નથી કહેવાનું। માર્ટી બટલરના માણસનો દીકરો પણ એ ગ્રુપમાં છે,
એટલે સમુદાયનું દબાણ છે
ખૂબ જ, અને પોલીસ પણ, ખાસ કરીને અમુક ઓફિસરો ઢીલું વલણ અપનાવે છે, એટલે મેરીપેટ હતાશ થઈ જાય છે
અને પછી પર આવી જાય છે, ખરું ને?
બરાબર, બટલર એને બોલાવે છે। બટલર કોઈ દેખાડો કરતો ગેંગસ્ટર નથી, હો, એકદમ ઠંડો ગણતરીબાજ, એ શાંતિથી પણ સ્પષ્ટ ચેતવણી આપે છે, બહુ પૂછપરછ ન કર, મામલો અમારા પર છોડી દે।
આ ધમકીથી મેરીપેટ ડરી જાય છે કે પછી
ઉલટું થાય છે? એને પાક્કું થઈ જાય છે કે આ લોકો કંઈક છુપાવી રહ્યા છે, કંઈક બહુ મોટું। એનો ડર એ ગુસ્સામાં અને વધારે દૃઢ નિશ્ચયમાં બદલાઈ જાય છે। હવે એ માત્ર જ્યુલ્સને નથી શોધી રહી પણ આખી સિસ્ટમને પડકારી રહી છે।
આમાં ડિટેક્ટિવ કોએન એને કેવી રીતે મદદ કરે છે? એ તો પોલીસમાં છે.
કોએનનું પાત્ર જટિલ છે. એ સાઉથીનો હોવા છતાં કાયદા અને સમુદાય વચ્ચે પીસાય છે. શરૂઆતમાં એ શંકાશીલ છે, પણ મેરીપેટની જીદ અને મળતા જતા પુરાવા જોઈને એને પણ લાગે છે કે ઓગીનું મોત અને જ્યુલ્સનું ગુમ થવું જોડાયેલા છે. એ નિયમોમાં રહીને મદદ કરવાનો પ્રયત્ન કરે છે.
એ ખબર પડે છે એ બહુ પીડાદાયક છે. એને જાણવા મળે છે કે જ્યુલ્સ, એની દીકરી, ઓગી વિલિયમ્સનનો પીછો કરનારા ટોળામાં હતી.
શું?
હા, નશામાં વંશીય અપશબ્દો બોલતા એ લોકો ઓગી પાછળ પડ્યા હતા. જ્યુલ્સ ત્યાં હતી, એ ક્રૂરતાનો ભાગ હતી. કદાચ એણે જ ડરમાં કે દબાણમાં ઓગીને ધક્કો માર્યો હોય, જેનાથી એ પાટા પર પડ્યો.
હે ભગવાન, આ જાણવું મેરી પેટ માટે કેટલું અઘરું હશે. જે પૂર્વગ્રહો સામે પોતે લડતી હતી એ જ એની દીકરીના કૃત્યમાં દેખાયા.
બરાબર, આ એના માટે મોટો આઘાત છે. એને પોતાના વિચારો, પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા પડે છે. એને સમજાય છે કે આ નફરતનું ઝેર કેટલું ઊંડું ઉતરી ગયું છે.
પણ જ્યુલ્સ શું એ ખરેખર એવી જ હતી? એની માતા જેવી જ?
ના, લેખક એવું નથી કહેતા. જ્યુલ્સ થોડી અલગ હતી, કદાચ વધુ સંવેદનશીલ. અમુક ઇશારા છે કે ઓગીને ઓળખતી હતી, કદાચ ગુપ્ત રીતે મળતી હતી, અથવા ઓછામાં ઓછું નાગરિક અધિકારો માટે સહાનુભૂતિ ધરાવતી હતી.
ઓહ, એટલે પોતાના સમુદાયથી થોડી અલગ પડતી હતી.
હા, અને કદાચ એટલે જે વધારે જોખમમાં હતી, એ આ માહોલમાંથી નીકળવા માંગતી હતી.
અને પછી અંતિમ સત્ય શું હતું જે સૌથી ભયાનક હતું?
જ્યારે મેરી પેટ આખરે એક છોકરા પાસેથી સાચી વાત કઢાવે છે, ત્યારે ખબર પડે છે કે ઓગીના મોત પછી જ્યુલ્સ ખૂબ ડરી ગઈ હતી, અપરાધભાવથી પીડાતી હતી. અને એણે નક્કી કર્યું હતું કે પોલીસ પાસે જઈને બધું કહી દેશે.
પણ એના મિત્રોને એ મંજૂર નહોતું?
બિલકુલ નહીં. એમને ડર હતો કે જો જ્યુલ્સ બોલશે તો બધા ફસાઈ જશે, માર્ટી બટલરનું નેટવર્ક ઉઘાડું પડી જશે. એટલે હું
સત્યને દબાવવા માટે
એમણે
શું કર્યું?
એમણે જ્યુલ્સની હત્યા કરી નાખી અને એના શરીરનો નિકાલ કરી દીધો.
શું? પોતાના જ મિત્રની, પોતાના જ સમુદાયની છોકરીની, ફક્ત સત્ય છુપાવવા માટે?
હા, આ સાંભળીને ખરેખર કલેજું કંપી ઉઠે.
મેરી પેટ પર તો જાણે આભ ફાટી પડ્યું હશે. એની દીકરી સહભાગી પણ હતી અને પછી ભોગ પણ બની, અને એ જ સમુદાયે એને મારી નાખી જેનું એ રક્ષણ કરતી હતી.
આ સત્ય મેરી પેટને સંપૂર્ણપણે તોડી નાખે છે. પેલી વફાદારી, પેલો સમુદાયનો ખ્યાલ, બધું જ ખોખલું સાબિત થાય છે. એને સમજાય છે કે આખી રચના શેતાની છે.
હવે એની પાસે ગુમાવવા જેવું કંઈ નથી રહ્યું.
નહીં, એનો શોક, ગુસ્સો, અપરાધભાવ બધું મળીને એક વિનાશક તાકાતમાં ફેરવાય છે. હવે એ બદલો લેવા નીકળે છે.
અને નવલકથાનો અંત કેવો છે? એકદમ હિંસક.
હા, અંતિમ પ્રકરણો બહુ જ વિસ્ફોટક છે. મેરીપેટ બહુ પદ્ધતિસર રીતે માર્ટી બટલરના સામ્રાજ્યને તોડે છે. એ એના જ માણસોને એકબીજા સામે લડાવે છે.
અને જ્યુલ્સના હત્યારાઓનું શું?
એ દરેકને શોધી શોધીને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારે છે. એની હિંસા જોઈને આપણને કદાચ અધુક્તું લાગે, પણ લેખકે એની પીડા એવી રીતે વર્ણવી છે કે વાચક ક્યાંક એની સાથે જોડાઈ જાય છે.
અને માર્ટી બટલર?
એની સાથે છેલ્લો લોહિયાળ મુકાબલો થાય છે. મેરીપેટ એનો અંત લાવે છે, પણ એ જાણે છે કે એ પોતે પણ આમાં નહીં બચે, અને એ મૃત્યુ પામે છે. પણ જતા જતા એ આખા ભ્રષ્ટ માળખાને આગ લગાડી દેશે.
આ અંત નવલકથાના શીર્ષક સ્મોલ મર્સીઝ, નાની દયાઓને એકદમ અલગ રીતે સમજાવે છે, નહીં?
બરાબર. જાણે લેખક કહેવા માંગતા હોય કે આવી દુનિયામાં જ્યાં સંસ્થાગત ન્યાય નથી મળતો, ત્યાં કદાચ આ વિનાશક બદલો જ એક પ્રકારની ભયાનક નાની દયા છે. આ સુખદ અંત નથી, પણ બહુ શક્તિશાળી છે.
તો મુખ્ય વિષયો પર ફરી આવીએ. આ વાર્તા આપણને શું શીખવે છે?
એક તો પેલો સમુદાય અને જૂથવાદનો ભ્રમ કેવી રીતે આપણા લોકોની ભાવના ખતરનાક બની શકે છે. બીજું, વંશીય ભેદભાવનું ઝેર જે પેઢી દર પેઢી ચાલે છે. મેરી પેટ પોતે એનો ભોગ પણ છે અને વાહક પણ શરૂઆતમાં.
અને માતૃત્વ, એનો પ્રેમ અને એની પીડા, એ જ આખી વાર્તાને ચલાવે છે. પછી રહસ્યો અને મૌન, સત્ય છુપાવવાથી કેવી રીતે બધું સડી જાય છે.
અને છેલ્લે ન્યાય, શું એ ખરેખર શક્ય છે? સિસ્ટમની નિષ્ફળતા અને વ્યક્તિગત બદલાની કિંમત, આ બધા પર લેહન આપણને વિચારવા મજબૂર કરે છે.
એમની લખવાની શૈલી પણ એકદમ ચોટદાર, બિનજરૂરી એક શબ્દ નહીં.
હા, અને મેરી પેટના દૃષ્ટિકોણથી લખ્યું છે, એટલે આપણે એના વિચારો, એના ગુસ્સાને બહુ નજીકથી અનુભવી શકીએ છીએ. સંવાદો પણ એકદમ વાસ્તવિક.
અને બોસ્ટનનું વર્ણન સૌથી જાણે પોતે એક પાત્ર બની જાય છે. પેલી ગરમી, બંધિયાર મકાનો, ગલીઓનો તણાવ, બધું આંખ સામે દેખાય.
પેલું વાક્ય યાદ છે, અહીં દુનિયા બે ભાગમાં વહેંચાયેલી હતી, આપણે અને તેઓ. અને પહેલો નિયમ હતો કે તમે ક્યારે તેઓને આપણા પર પસંદ ન કરો. આખી ટ્રેજેડીનું મૂળ આ વિચારમાં છે.
અને મેરી પેટ માટે લખ્યું છે, તે એવી જગ્યાની પેદાશ હતી જ્યાં નરમાઈને સ્થાન નહોતું. તેણે પોતાની દિવાલો ઊંચી બનાવી હતી કારણ કે દુનિયાએ તેને કારણો સિવાય બીજું કંઈ આપ્યું નહોતું. આ એની કઠોરતા પાછળની પીડા બતાવે છે.
અને અંતે જ્યારે એને બધું સમજાય છે, વાત એમ નહોતી કે શેતાન વિગતોમાં હતો, વાત એમ હતી કે શેતાન આખી રચનામાં જ હતો, લોકોના લોહીમાં. આ સમજણ જ એને અંતિમ પગલું ભરવાની શક્તિ આપે છે.
ખરેખર સ્મોલ મર્સીઝ એક અસ્વસ્થ કરનારી પણ મહત્વની નવલકથા છે. વફાદારી, નફરત, ન્યાય આ બધા પર ફરીથી વિચારવા પ્રેરે છે.
અને માતૃપ્રેમનું આટલું કાચું અને ભયાવહ ચિત્રણ ભાગ્યે જ જોવા મળે. એ આપણને આપણા સમાજ અને આપણી અંદર રહેલા પૂર્વગ્રહો અને મૌનની હિંસાનો સામનો કરવા કહે છે.
આ વાર્તા પછી એક સવાલ મનમાં રહી જાય છે, જ્યારે સમાજના નિયમો અને વ્યક્તિની ન્યાયની ભાવના ટકરાય ત્યારે સાચો રસ્તો કયો? એની નૈતિક સીમા ક્યાં છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.